તારીખ 22/8/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 197 અને 200 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 689
પત્ર 197 શ્રી સૌભાગ્યભાઈ ઉપરનો આ 17મો પત્ર છે. આપનો આનંદરૂપ પત્ર મળ્યો તેવા પત્રના દર્શનની તૃષા વધારે છે. કેવા કાગળો લખ્યા છે એમણે સૌભાગ્યભાઈએ. પોતાને એ પત્ર મળતા આનંદ થયો છે કે તે પત્રને આનંદનું રૂપ આપ્યું છે. આપનો આનંદરૂપ પત્ર મળ્યો. વિષય તો એમને ગમે તે લખ્યો હોય પણ કૃપાળુદેવને આનંદ થયો એ વાત નક્કી છે. અને એવા પત્રના દર્શનની તૃષા વધારે છે, તરસ છે એમને તો આવા પત્રના દર્શન થયા કરે. એમને આવા પત્રો આપના તરફથી મળ્યા કરે. જ્ઞાનના પરોક્ષ અપરોક્ષ વિશે પત્રથી લખી શકાય તેમ નથી. કોઈ જ્ઞાનની ચર્ચા કરી હશે, જ્ઞાનની પર્યાય સંબંધી કે પ્રત્યક્ષતા ક્યારે, પરોક્ષતા ક્યારે, પરોક્ષતાને કેવી રીતે સમજવી, પ્રત્યક્ષતાને કેવી રીતે સમજવી, તો લખ્યું કે એ પત્રથી લખી શકાય તેમ નથી. એ વિષય પ્રત્યક્ષ સમજાવવામાં, રૂબરૂમાં સમજાવવામાં વધારે અનુકૂળ રહેશે એમ સમજીને એમણે પત્રથી લખવાની ના પાડી છે. પણ સુધાની ધારા પછીના કેટલાક દર્શન થયા છે અને જો અસંગતાની સાથે આપનો સત્સંગ હોય તો છેવટનું પરિણામ પરિપૂર્ણ પ્રકાશે તેમ છે, કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે. શું કહે છે? પણ સુધાની ધારા પછીના કેટલાક દર્શન થયા છે. સુધા એટલે અમૃત. અમૃતની ધારા જે જ્ઞાન દશામાં પ્રગટ થઈ છે એના દશા અનુસાર દર્શન થયા છે, અનુભવ થયો છે. અને જો અસંગતાની સાથે આપનો સત્સંગ હોય તો એવી જે અસંગ દશા છે એનો સત્સંગ એટલે એ આપને પ્રાપ્ત થાય તો છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે. તો જે કાંઈ આત્મજ્ઞાન વિશે છેવટનું પ્રકાશ, જ્ઞાનમાં પ્રકાશ થવો જોઈએ એ થઈ જાય, કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે. અને અમે એ બધું સર્વ પ્રકારે જાણ્યું છે અને તે જ વાત તેના દર્શનની છે. તે જ વાત એટલે તે જ રસ્તો, તે જ ઉપાય, તે જ માર્ગ તેના દર્શનની છે. આ ઉપાધિ યુગમાં એ દર્શન ભગવત થવા દેશે નહીં એમ તે મને પ્રેરે છે. માટે એકાંતવાસીપણે જ્યારે થવાશે ત્યારે ચાઈને ભગવતે રાખેલો પડદો એક થોડા સમયમાં નીકળી જશે. આટલા ખુલાસા સિવાય બીજો પત્ર માટે ન કરી શકાય. શું કહે છે કે આ ઉપાધિ યુગમાં એ દર્શન ભગવત થવા દેશે નહીં. એ શું છે? સૌભાગ્યભાઈ જે ઉપાધિ કરતા હતા એ ઉપાધિમાં તો એ દર્શન થાય એવું નથી. કેમ કે સંયોગમાં પોતાપણાની બુદ્ધિને લીધે સંયોગિક અનુકૂળતાની ચાહ, ઈચ્છા એ પ્રકારે જે વિકલ્પમાં રહ્યા કરતો હતો એમાં તો કુદરતે એ આત્માનું દર્શન થવા નહીં દે એમ તે મને પ્રેરે છે. એટલે મને એવું લાગે છે કે આ પરિસ્થિતિમાં તો તમને જે દર્શન થવા જોઈએ એ દર્શન નહીં થાય. માટે એકાંતવાસીપણે જ્યારે થવાશે ત્યારે ચાઈને ભગવતે રાખેલો પડદો થોડા સમયમાં, થોડા પ્રયત્નમાં નીકળી જશે. યોગ્યતા બહુ સારી છે પણ આ ઉપાધિથી તમે મુક્ત થઈ અને નિવૃત્ત થઈ જાઓ ઉપાધિ યોગથી નિવૃત્ત થઈ જાઓ ત્યારે એ પડદો ઉંચકાઈ જશે. થોડાક પ્રયત્નમાંથી તમને તો નીકળી જશે, વાર નહીં લાગે. જી ઉપાધિ યોગ મેને વો અપને સંયોગ કે વિષય મેં ચિંતિત થે ઉપાધિ કરતે થે તો ઉસમેં તો આત્મદર્શન નહીં હોતા હૈ, ક્યોંકિ બાહ્ય પરિસ્થિતિ વાસ્તવ મેં ના આત્મા કો અનુકૂળ હૈ ના આત્મા કો પ્રતિકૂળ હૈ. और बाह्य परिस्थिति को गौण करके भीतर में आत्म प्रयास होना चाहिए. जो भी आत्म प्रयास होता है जिसको, उसको तो बाह्य परिस्थिति की कोई दरकार नहीं रहती. बाह्य परिस्थिति से वो उपेक्षित हो जाते हैं, अपने प्रयत्न के वशात, पुरुषार्थ के वशात वो बाह्य परिस्थिति से એકદમ ઉપેક્ષિત હો જાતે હૈ, પર તભી ઉનકા પ્રયાસ સફળ હોતા હૈ. બાહ્ય પરિસ્થિતિ કી ઉપાધિ મેં અપનત્વ કે કારણ પુરુષાર્થ ભી વહાં જુડતા હૈ, વહાં લગતા હૈ. વો આત્મા મેં કૈસે લગે? પુરુષાર્થ કી તો દો હી દિશા હૈ, એક બહિર્મુખ ઓર એક અંતર્મુખ. તો જ્યાં તક પુરુષાર્થ બહિર્મુખ હૈ, અંતર્મુખ નહીં હો પાતા. ઇસલિયે બાહ્ય ઉપાધિ કી ઉપેક્ષા હોની જરૂરી હૈ. ઉપાધિ કરે તો ભી હોને વાલા હી હોતા હૈ, ઉપાધિ નહીં કરે તો ભી હોને વાલા હી હોતા હૈ. હોને વાલા મતલબ પ્રારબ્ધ કે અનુસાર હોતા હૈ, और प्रारब्ध हमारा बनाया हुआ है, एक हमारा कर्जा है. क्या कर्जा नहीं देना है? क्या कर्जा तो किया, अब नहीं देना है? क्या वापिस नहीं लुटाना? क्या बात है, प्रमाणिकता से देना चाहिए. और कर्जा देने के लिए उदय आएगा, उसका प्रयोग का साधन बनाइए. કર્જા ભી ઉતર જાયગા ઓર નહી કમાઈ ભી હો જાયગી. એ વાત હે. ઓર હુઆ ભી એસા હી હૈ કે આખિર મેં બહોત અલ્પ પ્રયત્ન સે સૌભાગ ભાઈ કો આત્મદર્શન હો ગયા. આયુ પૂર્ણ હોને મેં 17 દિન બાકી થે. કિતને 17 દિન બાકી થે ઓર અપના કામ હો ગયા. પ્રતિબંધ મેં તો બાત તો ઉલટી હૈ, પ્રતિબંધ કે પરિણામ તો ઉલટે હૈ. ઉસમે કર્જા ચુકાને કે કહાં બાત આ ગઈ?
એસા લગે કે હમ તો ભઈ હમારા કર્જા ચુકાને કે લિયે તમારે જો ઉદે હૈ ઉસકે લિયે હમકો એસા કરના પડતા હૈ, પર વાસ્તવ મેં વો પ્રતિબંધ કા સેવન કર રહા હૈ. વો ડિફરન્સ ઉસકો કૈસે માનો?
હમ અપને મમત્વ કે કારણ કરતા હૈ તો રસ આયેગા, મમત્વ કો લેકર કે કરેગા તો રસ આયેગા. ઓર કરના પડતા હૈ તો જબરન કરના પડતા હૈ. હમકો જેલ ખાના અચ્છા ભી લગે ઓર યે ભી કહે કે હમકો જેલ મેં જાના પડતા હૈ, દો બાત કૈસે બનતી હૈ? જિસકો જેલ મેં જાના પડતા હૈ ઉસકો તો જબરન જાના પડતા હૈ, ઉસકો રસ આયેગા નહીં. ઓર જિસકો રસ આતા હૈ ઉસકો વો માલૂમ નહીં કે મેં કેદખાને મેં જા રહા હું, ઉસકી કલ્પના હી અલગ હોતી હૈ. कुटुंब परिवार के प्रति प्रतिबंध होता है और कुटुंब परिवार के लिए हम प्रवृत्ति भी करते हैं। हम देखिए, हमको हमारे परिणाम में कौन सा प्रकार है, प्रतिबंध का प्रकार है या हमको करनी पड़ती है ऐसी कोई परिस्थिति के वश करते हैं हम, क्या बात है देख लेना। निष्पक्ष रूप से अपने दोष को जो देखते हैं और पक्षपात रूप से उनको पता चल जाता है। अपना दोष का पता किसको नहीं चलता, एक प्रश्न उठाइए डायरेक्ट कि अपना दोष का पता क्यों नहीं चलता, किसको नहीं चलता कि जिसको अपना दोष का पक्ष है उनको पक्ष अपना दोष का पता नहीं चलेगा। जब भी दोष का पक्ष होगा वो दोष पकड़ने में नहीं आएगा। देख लीजिए ये सिद्धांत, ये नियम सबको लागू होता है। जहां अपना दोष का बचाव हुआ पता ही नहीं चलेगा कि मेरा दोष होता है, मैं सही करता हूं ऐसी ही बात है, ऐसा ही लगेगा। ठीक है, अपना अवलोकन अभिप्राय तक गहराई में जाता है तब तो पकड़ने में आएगा। और अभिप्राय पकड़ने में आएगा, अभिप्राय का दोष पकड़ने में आएगा तो दोष मूल से मिटेगा। इसलिए अपक्षपात रूप से दोष देखने में, इस दोष के पीछे हमारा कौन सा दूषित अभिप्राय है वो भी साथ साथ हमारी नजर में आना चाहिए। छेल्ली लीटी लखे छे, हालमा आपना समागम विना आनंद नो रोध छे। तमे आवो तो अमारे आनंद आनंद छे, तमारा समागम छे तो अमारो आनंद छे, एनो अवरोध छे, आनंद ने अवरोध आवे छे। एवी रीते कृपाळु देव सुभागभाईनो समागम चाहता हता, इच्छता हता। એવી કેવી યોગ્યતા હશે કે કૃપાળુદેવ જેવા મહાપુરુષ પણ જેના સમાગમની પ્રતીક્ષા કરે, એ વિચારણીય વિષય છે। જો કૃપાળુદેવ સૌભાગભાઈનું આટલું બહુમાન કરે છે તો મુમુક્ષુને એનું બહુમાન કેટલું આવવું જોઈએ, અને એટલું ન આવે તો આપણે એમને સમજી શક્યા નથી, એમને તો સમજી શક્યા નથી પણ કૃપાળુ દેવને પણ સમજી શક્યા નથી। આમ છે, વર્તમાન કૃપાળુ દેવના અનુયાયી સમાજમાં સૌભાગભાઈનું મહત્વ કૃપાળુદેવ પછી પહેલા નંબરે હોવું જોઈએ એવું સ્પષ્ટપણે જોવામાં આવતું નથી। પછી આપણે ગમે એટલી કૃપાળુદેવની ભક્તિ કરતા હોઈએ પણ શું સમજીને કરીએ છીએ એ પ્રશ્નવાચક ચિહ્ન છે। આવી વાત છે, હા હા બહુ આજ્ઞા કરી છે મુમુક્ષુઓ માટે. કૃપાળુ દેવે આજ્ઞા કરી છે કે શ્રી સૌભાગને વિસ્મરણ કરવા યોગ્ય નથી. એમના દેહાંત પછી આ પત્ર લખ્યો છે. હવે એવી સીધી સાદી આજ્ઞા પણ જો આપણે સમજી ન શકીએ, અમલીકરણ કરી ન શકીએ, તો કૃપાળુ દેવનો આજ્ઞાંકિતપણે આપણે સત્સંગ કેવી રીતે કરીએ છીએ? એમના ઉપદેશનો આજ્ઞાંકિતપણે આપણે કેવી રીતે લઈ શકીએ? આ તો સાવ સીધી સાદી આજ્ઞા છે, આમાં શું આપણું જવાનું છે? એમ કહ્યું કે શ્રી સૌભાગ વિસ્મરણ કરવા યોગ્ય નથી, તો સૌભાગભાઈ પ્રત્યે એમના ગુણો પ્રત્યે વિશેષ બહુમાન આવવું જ જોઈએ, અને તો આપણને કૃપાળુ દેવનો ઉપદેશ કાંઈક ઉતરે પરિણમે, નહીંતર ઉપદેશ પરિણમે. એક પત્રમાં કૃપાળુ દેવ લિખતે હૈ કે આજ્ઞાંકિતપણે સત્સંગ નહીં હુઆ હો તો પરમાર્થ કે વિષય મે જ્ઞાની કિતના ભી સ્પષ્ટ કહે યા લિખે બાત સમજ મે આયેગી નહીં, ઉપર સે જાયેગી. એસે સ્પષ્ટ બાત લિખે યે 197 પત્ર હુઆ જિસમે ગુડ બાતે લિખી હૈ. થોડી બાત ગુડ હૈ, આગે પીછે દોનો કા પત્ર નહીં મિલતા હૈ વહાં તક. જો વિષય સૌભાગભાઈ પત્ર મેં લિખતે થે વો બાત તો સમજ મેં નહીં આ સકતે. કરીબ 350 પત્ર કે બાદ, 350 આંખ કે બાદ કૃપાળુ સૌભાગભાઈ કે પત્ર મિલતે હૈ, તો આપણે વો ગ્રંથ રખા હૈ ઉસમેં સે દેખેંગે. ફિર જો હૈ 200 આંખ મેં વચનાવલી હૈ, વો ભી સૌભાગભાઈ પર લિખા હુઆ પત્ર હૈ. મતલબ આજ્ઞાંકિતપણે મને જો આજ્ઞા મેં રહે કરકે સત્સંગ કરના ચાહીએ. આજ્ઞા મેં હમ નહીં રહે, ઉલ્લંઘન કરે તો પરમાર્થ કી બાત કિતની ભી સ્પષ્ટ વો હમકો બતાએ સમજાએ હમારે જ્ઞાન મેં આવરણ રહેતા હૈ, બાત સમજ મેં નહીં આતી, સમજ નહીં શકેંગે, યે બાત હો જાયેગી. હા, વો સૌભાગભાઈ ને 201 નંબર કા પત્ર લિખા હૈ, ઉસકા એન્ક્લોઝર હૈ. દેખો પીછે લિખા હૈ, મણીને મોકલેલી વચનાવલીમાં, મણી મને મણીભાઈ એમના દીકરા, આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ છે. સંતનો અદ્ભુત માર્ગ એમાં પ્રકાશ્યો છે. વચનાવલી કા વિષય ક્યા હૈ કે જ્ઞાની કા માર્ગ, સંત મેને જ્ઞાની કા માર્ગ, જ્ઞાની કા માર્ગ કા પ્રકાશન ક્યા હૈ લિખતે હૈ ને, જ્ઞાની કે માર્ગ પર ચલના, જ્ઞાની કે માર્ગ પર ચલના, જ્ઞાની કા માર્ગ કહો, તીર્થંકર દેવ કા માર્ગ કહો, એક હી બાત હૈ. વો માર્ગ ઉન્હોને એ વચનાવલી મેં પ્રકાશિત ક્યા હૈ. ચૌદા વચન લિખે હૈ, આવલી મેને સમૂહ વચન આવલી, દીપાવલી, દીપો કા સમૂહ કો દીપાવલી કહેતે હૈ. काल की पर्यायों का समूह को कालावली कहते हैं, ऐसे वचनों का समूह को वचनावली कहते हैं। आवली मैंने समूह, जीव पोताने भूली गयो छे, जीव स्वयं को भूल गया है, अने तेथी सतसुखनो तेने वियोग छे एम सर्वधर्म सम्मत कह्युं छे। शुं कहे छे कि जीव ने पोताना साचा सुखनो वियोग छे, ક્યારે પણ સાચું સુખ પ્રાપ્ત થયું નથી, અનુભવમાં આવ્યું નથી। કૃત્રિમ સુખ અનુભવ્યું છે અને જીવ અતૃપ્ત દશાએ પાછો આકુળિત થઈને સુખની શોધમાં વળી પાછો કાંઈ ને કાંઈ પ્રયત્ન કર્યા કરે છે। એની પાછળ ખરું કારણ શું? જીવને સાચું સુખ પ્રાપ્ત થયું નથી, એનું કારણ શું? કે પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયો છે, કે જે સ્વરૂપમાં અનંત સુખ ભરેલું છે, જે સ્વરૂપમાં અનંત સુખ ભરેલું છે અને જેની સંભાળ લેતા જ એ સુખનો પ્રવાહ અંદરથી પ્રવાહિત થવા લાગે છે। ગુરુદેવની એક શૈલી યાદ આવે છે, બહુ શરૂઆતમાં ગુરુદેવ પાસે જવાનું જે આકર્ષણ થયું એનું કારણ આત્મધર્મની અંદર આત્માની શક્તિઓનો ના પ્રવચનો ચાલતા હતા। પરિશિષ્ટમાં જે આત્માની 47 શક્તિઓનું વર્ણન છે એમાં સૌથી પહેલા પરિણામ શક્તિ વાંચી હતી, 18મી પરિણામ શક્તિ છે। આત્મા છે એ મોટો પર્વત છે, ગુણનો પર્વત છે। કેવો? ગુણનો પર્વત છે, અને એ પર્વત સમુદ્રને કાંઠે છે। એ જે કલ્પના થયેલી એમના શૈલી ઉપરથી, સમુદ્રના મોજા ઉછળી ઉછળીને એ પર્વતને પ્રક્ષાલન કરે છે, પર્વતનું પ્રક્ષાલન કરે છે। તો કે ઉછાળ તારી પર્યાયને, કે ઉછાળ તારી પર્યાયને તારા શક્તિના પર્વત ઉપર, એટલે પર્યાય ઉછળીને જે આ શક્તિનો ને સંભાળે કેવી રીતે, ખુદ આચાર્ય મહારાજે એમ કહ્યું છે, બહુ ગૂઢ ભાવથી પણ એકદમ અધ્યાત્મનો વિષય લીધો છે। જ્ઞાન માત્રમાં, જ્ઞાન માત્ર ભાવમાં, આવા શબ્દો છે, જ્ઞાન માત્ર ભાવમાં અનંત શક્તિઓ ઉછળે છે। એટલે પર્યાયોની અંદર જે અનંત શક્તિનું પરિણમન છે એનો ઉછાળો છે એ આવે છે, પરિણમન થાય છે એમ નથી લેતા, ઉછળે છે એમ લીધું છે, સંવેગ લીધો છે। એટલે કે ઉછાળ તારી પર્યાયને તારા સ્વરૂપ ઉપર, અને એનો અભિષેક કર, એનું પ્રક્ષાલન કર, તારા ભગવાન આત્માનો અભિષેક કર, પર્યાયને ઉછાળીને અભિષેક કર, એવી શૈલી છે। પરિણમનને સમજાવવાની આ બધી શૈલી છે, તો અરૂપી પરિણમનને સમજાવવું કેવી રીતે? આ બધા ઈશારા કરે છે, કેમ કે એમાં તો અનંત ગુણ છે, કહેવા કેવી રીતે? કોઈ કોઈ વાતોને ઈશારાથી સમજાવે છે. કહેવાય છે ભલે અધૂરું, જ્ઞાનમાં છે પૂરું, કહેવાય છે અધૂરું. અને એ અધૂરા ઉપરથી બીજાને જ્ઞાન થાય છે પૂરું. આવું જ્ઞાનનું સામર્થ છે. શું જ્ઞાનનું સામર્થ? આવું છે. કૃપાળુ દેખવા ને સત્સંગની લહેરીઓ છૂટે, એ આમ છૂટે. સત્સંગ જ્યાં ચાલતો હોય ત્યાં સત્સંગની લહેરીઓ છૂટે. કે જ્ઞાનમાં પૂરું છે, કથનમાં આવે છે અધૂરું, પણ સમજનારને સમજાય છે જ્ઞાનમાં પૂરું. એને અધૂરું નથી સમજાતું, એમ પકડી લે છે વાતને. એવી શક્તિ શ્રુત જ્ઞાનની અંદર છે. મતિ શ્રુત જ્ઞાનની અંદર સંઘની પંચેન્દ્રિય જીવને એવી શક્તિ છે. જી ઉછાળ સમુદ્રમાં મોજા નહીં ઉછળતે, મોજે નહીં ઉછળતે, તરંગ ઉછળતે કે નહીં ઉછળતે? એસે તુમ પર્યાય કે જો તરંગ હૈ ઉનકો સ્વરૂપ કે પ્રતિ ઉછાલો. પર્યાય કે તરંગ કો અપને સ્વરૂપ કે પ્રતિ ઉછાલો. મેં જ્ઞાન માત્ર હું ઉસમે અનંત શક્તિ કા ઉછાલા આના ચાહીએ. આતા હૈ જ્ઞાનીઓ કો આચાર્ય કહેતે હૈ કે હમકો તો જ્ઞાન માત્ર ભાવ મેં અનંત શક્તિ ઉછળતી હુઈ દિખતી હૈ. શક્તિ કો ઉછળતી હુઈ દિખતી હૈ, શક્તિ કો પરિણમન કે રૂપ મેં દિખાઈ હૈ, શક્તિ કો શક્તિ કે રૂપ મેં નહીં દિખાઈ, શક્તિ કો પરિણમન કે રૂપ મેં દિખાઈ હૈ. ક્યો કે પહેચાન કરાના હૈ, બિના પરિણમન પહેચાન નહીં હોતી, યાને વ્યક્ત રૂપ સે હી અવ્યક્ત કી પહેચાન હોતી હૈ. વ્યક્ત સે હી અવ્યક્ત શક્તિ પહેચાની જાતી હૈ. સીધી કોઈ શક્તિ પહેચાન કરે તો ઉસકા અનુમાન કરના પડતા હૈ, પહેચાન નહીં હોતી. ક્યોકે શક્તિ કા અવ્યક્ત શક્તિ ક્યા વ્યક્ત રૂપ પરિણમન મેં આતા હૈ ઓર કહીં નહીં જાતા. इसलिए भी ज्ञान दर्शन उपयोग में अपने स्वभाव को देखो, अपनी शक्ति को देखो. उपयोग में उपयोग को नहीं देखना है, उपयोग में शक्ति को देखना है. दीपचंद जी कहते हैं अनुभव प्रकाश में ऐसी बात. तो क्या कहते हैं कि जीव अपने आप को भूल गया है, અનંત સુખ સુખ કા ધામ હૈ, ખુદ સ્વયં હી અનંત સુખ કા ધામ હૈ. અનંત સુખ માને ક્યા? કે કિતના સુખ હૈ ઉસકો દેખને કો જ્ઞાન કો લંબાએ, કે કિતના હોગા, કિતના હોગા, કિતના હોગા, કિતના હોગા, કે જિસકી કોઈ હદ નહીં હૈ ઉતના હૈ. જિસકી કોઈ હદ નહીં હૈ ભીતર મેં કે સુખ કિતના હૈ, ઉતના બેહદ સુખ હૈ. દેખને દેખ દેખને કો જાણે વાલા ઉપયોગ સ્તંભિત હો જાતા હૈ. ક્યા હો જાતા હૈ? સ્તંભિત હો જાતા હૈ, વહાં સે ખિસક નહીં સકતા. ऐसा कोई स्वरूप है. ऐसे स्वरूप को भूल जाने से जीव को सच्चा सुख का वियोग हुआ है. और वो बात इतनी अकाट्य है कि कोई भी धर्म संप्रदाय वाला उसकी ना नहीं देता, कोई भी संप्रदाय वाला उसकी ना नहीं देता. એમ સર્વધર્મ સંમત કહ્યું છે, પોતાને ભૂલી ગયા રૂપ જ્ઞાન. બીજું વચન, પોતાને ભૂલી ગયા રૂપ જ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંક માનવું. શું કહે છે કે પોતે પોતાને ભૂલી ગયો છે એ જ અજ્ઞાનનું સ્વરૂપ છે. અજ્ઞાનનું સ્વરૂપ શું? કે પોતે પોતાને ભૂલી ગયો છે. તો કે એ અજ્ઞાનનો નાશ કેવી રીતે થાય? એ જ્ઞાન પ્રાપ્તિથી, સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિથી થાય. બીજો તો એની અંદર કોઈ રસ્તો દેખાતો નથી. ત્યારે હવે એમ કહે છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજ્જાદી કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી એ જ અનંતાનુબંધી કસાયનું મૂળ છે. શું કહે છે? આ એક બહુ સરસ વાત કરી છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ તો કોમન સેન્સનો વિષય છે. સ્વાભાવિક સમજાય એટલે શું? કોમન સેન્સનો વિષય છે. ભરવાડ હોય, ભરવાડ પ્રભારી, ઘેટા બકરા ચરાવનારો, ઓછી બુદ્ધિવાળો, શરીરમાં રોગ થાય, માંદો પડે તો ડાક્ટર પાસે જવાનું એને કોઈ શીખડાવતું નથી. વૈદ ડાક્ટર પાસે જવાનું કોઈને શીખડાવવું પડે છે? કોઈ નિહાળે બેસાડ્યો એને ટ્યુશન આપ્યું કે માંદો પડે ત્યારે ડાક્ટર પાસે જવું? ભરવાડની બુદ્ધિમાં પણ એટલી વાત તો સમજાય છે. જેને જ્ઞાન પ્રાપ્તિ માટે સત્પુરુષ પાસે જવું એમ ન સમજાય એ ભરવાડની બુદ્ધિમાંથી ગયો છે, ભલે ગમે એટલો ચતુર હોય. ઘણીવાર વધારે બુદ્ધિવાળો દોડદા પણ કરે છે, ઓવરવાઇઝ. વધારે બુદ્ધિવાળો માણસ દોડ દાપણમાં જાય. શું દોડ દાપણમાં જાય? હું તો ભણેલો ગણેલો છું અને ઉધરસ થઈ હોય તો ઉધરસ ઉપરના પુસ્તકો વાંચીએ આપણે પહેલા, એમાં જે દવાઓ લખી છે એને વિચારીએ આપણે, અને આપણે મળે શું કરવા દવાનો વાપરીએ? શું આવું દંડા પણ કરે છે? એટલે પહેલાં શાસ્ત્રો વાંચવા માંડે. શું કરે? બુદ્ધિવાળો હોય એટલે હું સમજી લઈશ ને સમજી ગયો જઈશ એમ સમજીને શાસ્ત્રો વાંચવા માંડે. એ ભરવાડમાંથી ગયો છે એમ કેમ કે તો સામાન્ય રોગ માટે વૈદ પાસે જાય છે, ડૉક્ટર પાસે. આ તો ભવરોગ છે અને એ તો થોડા ટાઈમથી થયેલો હોય છે, આ તો અનંતકાળથી થયેલો ક્રોનિક છે. રોગ જૂનો થાય એટલે ક્રોનિક સ્ટેજમાં આવે. એટલે જે સામાન્ય બુદ્ધિમાં સમજાય એવી વાત છે કે જ્ઞાન પ્રાપ્તિ તો જ્ઞાની પાસેથી થવી જોઈએ. છતાં જીવ લોકલજ્જા આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એ શું કરે છે કે જો આપણે આપણા સંપ્રદાયમાં નહીં જઈએ, આપણા સંપ્રદાયમાં ગુરુ જ્ઞાની છે કે અજ્ઞાની છે કાંઈ ખબર નથી, અને નહીં જઈએ લોકો આપણી ટીકા કરશે. તમે આપણે તમે આવતા નથી આપણા આપણે ત્યાં, તમે આપણા ઉપાશ્રયમાં નથી આવતા, તમે તમે આપણા મહારાજ પાસે નથી આવતા, લોકલાજ આડી આવે છે. લોકલાજકીઓ કે પોતાની આબરૂ, સમાજમાં પોતાની જે આબરૂ હોય છે ના કાઢવું આવે. કાંઈક લોકો આપણી આબરૂ ઓછી ગણશે, આપણી આબરૂ ઓછી થશે, એથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એ જ અનંતાનુબંધી કસાયનું મૂળ છે. જે અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ છે ને, એનું મૂળ આ જગ્યાએ છે. સમજાવવું કઠણ પડે એવું છે, પણ મૂળ આ જગ્યાએ છે કે જે અનંતાનુબંધી કસાયને કારણે જીવ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે, 84 લાખ યોનિમાં જન્મ મરણ કરે છે, એનું કારણ અનંતાનુબંધી કસાય છે. અનંતાનુબંધી કસાયનું મૂળ આ જગ્યાએ રહેલું છે કે જીવ અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. જેને જ્ઞાનીની પાસે જવું હોય એને લોક સંજ્ઞાને પહેલા છોડવી પડે. લોકો જે કહે તે બહુ બહુ તો લોકો ટીકા કરશે, તમે ત્યાં જાઓ છો, લ્યો તમે એ ઠેકાણે જાઓ છો કે અહીં તો જવાતું હશે ક્યાંય. અને જેટલા સગા સંબંધીઓ બીજા ત્રીજા હોય એ બધા કેવી 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 કરીને પીખી નાખે, વીખી નાખે. એ તો સમજણ થોડી કાચી હોય, પરિપક્વતાને ન પામી હોય, એમાં સામે કેટલાય પ્રશ્નો મૂકે, આનું શું, આનું શું, તેનું શું, પોતે જવાબ આપી શકે એવી સ્થિતિમાં હોય નહીં. એ વળી પાછો ત્યાં ને ત્યાં ખરેખર તો જેને આત્મકલ્યાણ કરવું છે એને ફર્સ્ટ થોટ આ આવવો જોઈએ કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થાય. આત્મજ્ઞાનની પ્રાપ્તિ આત્મજ્ઞાની સિવાય થાય નહીં. હું અજાણ્યો છું, કેવી રીતે આત્મજ્ઞાન થાય એની મને ખબર નથી. મારી જેમ જ બીજા કોઈ અજાણ્યા હોય તો એની પાસેથી કેવી રીતે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય? એ પોતે જ અજાણ્યા હોય ત્યાં કેવી રીતે રસ્તો બતાવે? માટે એ તો સામાન્ય બુદ્ધિથી સમજાય એવી વાત છે કે જો આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો આત્મજ્ઞાની પાસેથી જ થાય ને બીજી રીતે ન થાય. એ સાવ સામાન્ય બુદ્ધિથી પણ સમજી શકાય એવી વાત છે. અને જો આત્મજ્ઞાન પ્રાપ્ત થવાથી જીવના અનંત જન્મ મરણનો નાશ પહેલે ધડાકે થતો હોય, આ બંદૂકનો પહેલો ભડાકો છે, અનંત ભવ ભ્રમણનો નાશ થાય આત્મજ્ઞાન થતા વેત, અને તે ગ્રહસ્થ દશામાં થાય છે, મુમુક્ષુ દશામાં થાય છે. એવડી મોટી, એટલી મોટી ઉપલબ્ધિ હોય તો, એટલી મોટી સિદ્ધિ, ઉપલબ્ધિ શું એને સિદ્ધિ કહેવાય, ખરેખર સર્વોત્કૃષ્ટ સિદ્ધિ, ત્યાં પછી બીજો વિચાર ને વિકલ્પ શેનો કરવાનો હોય, ત્યાં બીજો વિચાર વિકલ્પ શેનો કરવાનો હોય. હે, એક માણસ લાખો કરોડો કમાવા પાછળ દોડે છે ત્યારે બધેથી એબસન્ટ થઈ જાય છે, થઈ જાય છે કે નહીં? કુટુંબમાં લગ્ન આવે તો છોકરાને મોકલી દે, બાપાને મોકલી દે, નાના ભાઈને મોકલી દે, બૈરાવને મોકલી દે, કોકને કોકને ઘરના બીજા મેમ્બરને મોકલી દે. પેલા જાય એટલે કે કેમ ફલાણા ભાઈ ન આવ્યા? હવે તમે જુઓ છો ને, તો બહુ કામવાળા છે, એટલું એના માથે કામ છે ને, એટલો કામનો ભૂજો છે ને, એને ક્યાં ફુરસદ છે જરાય? બોલાય ચલાવી લઈએ, બહુ કામ જ કેવી રીતે આવે? એના બદલે આને આને મોકલ્યા તો ખરા, મરી કરી જાય તો આ ભળવા કોકને મોકલી દે, મારે મિટિંગ છે, આજે આખા દિવસમાં એટલી બધી મિટિંગો ગોઠવી છે, એક મિનિટની ફુરસદ નથી. જમવાનું ટિફિન આવે તો 4 વાગ્યા પહેલાં ખુલતું નથી. સવારનું રાંધેલું હાંજે ખાય, ટાઈમ નથી. અને રાતના 11-12 વાગ્યા પહેલાં ઓફિસેથી ઘરે અવાય એવી કોઈ પરિસ્થિતિ નથી. એટલા ધંધાને, એટલા કામને, એટલું બધું હોય તો બધાએ ચલાવી લઈએ, ઘરવાળાએ ચલાવી લઈએ, સગા સંબંધી ચલાવી લઈએ, બધાએ ચલાવી લઈએ. અને આટલી મોટી સિદ્ધિ થાય, 14 લોકનો નાથ થાય, 3 લોકનો નાથ થાય, હરિયંત સિદ્ધપદને પામે એવી મોટી વાત છે. તો ત્યાં લોકલા જાડી આવે, ઓલા આમ કંઈ ગણશે તો કાંઈક, કોઈ આમ કહેશે તો કોઈ આપણને આમ કહેશે તો કોઈ આમ કહેશે. અને ખરી આત્મકલ્યાણની ભાવના થઈ નથી. એ વાત સ્પષ્ટ છે કે આત્મકલ્યાણની ભાવના થઈ નથી. તારે આત્મકલ્યાણ જોઈએ છે કે લોકોની આબરૂ જોઈએ છે? અથવા તારે લોકોની નજરમાં સારું દેખાવું છે કે સિદ્ધ ભગવંતોની નજરમાં સારું દેખાવું છે? લોકો તો બધા પામર પ્રાણીઓ છે, અને એ મુઠ્ઠી ભર લોકો છે. કેટલા છે? તારો સમાજ કેવડો? સિદ્ધો તો અનંત છે. અનંત સિદ્ધોના જ્ઞાનમાં તારે આબરૂ મેળવવી છે? જેવો જીવ પાત્ર થઈને સમ્યક દર્શન પામે એટલે ત્રિલોકીનાથ અને તિલક કરે છે. તિલક એટલે ચાંદલો, આપણે ત્યાં ગોળ ચાંદલો કરે છે, આ લોકોને ત્યાં લાંબો ચાંદલો કરે અને તિલક કહે છે કે આ જીવ સિદ્ધ થવાનો છે. શેનું તિલક કર્યું? આ લગ્ન પહેલાં તિલક કરે ને ભાઈ, પણમાં જાય છે કે પહેલાં ચાંદલો કરીને મોકલો એને, તિલક કરે છે કે નહીં? હા, એ મુક્તિ રમણી સાથે એને લગ્ન થવાનો છે, મોક્ષ પર્યાય સાથે. એ તિલક કોણ કરે છે? એટલું 3 લોકનો નાથ તિલક કરે છે. એ આબરૂને કઈ સમજણ નથી. અને પામર પ્રાણીઓ બધા એને વાહ વાહ કરે, ભાઈ તમે બહુ સારા, ભાઈ તમે તો બહુ ઉદાર, ભાઈ તમે તો ફલાણ, ભાઈ ફલાણા થતો તકલીફ ફૂલે કે ચડી જાય સીધી. આવી ગેરસમજણ છે, સમજણ ને ઓછક છે આ બધી. લોક લજ્જા આદિ કારણોથી આબરૂ છે ને એ સૌથી મોટો પરિગ્રહ છે. પૈસા અને બધી સંપત્તિનો સરવાળો ક્યાં જાય છે? સૌથી મોટો પરિગ્રહ છે. અને એ જીવને વાલો લાગે છે, એમાં કઈ ઓછું થાય તો એને જાણે મારું અપમાન થઈ ગયું, મારું માન ઓછું થઈ ગયું, એના માથું ખરાબ થઈ જાય. એ કોઈ રીતે એમાંથી નીકળીને આત્મામાં આવી શકે આ પરિસ્થિતિ. અનંતાનુબંધી કસાઈનું મૂળ લોક લજ્જા દીને લોક સંજ્ઞાને